મિત્રો, આ કાર્યક્રમના અતિથિ વિશે હઝરત મૌલાના મુફ્તી મહમૂદ બારડોલવી દામન બરકાતુહુમ સાહેબ સે મુઅદ્દબાના ઓર આજીઝાના ગુઝારિશ કરૂંગા કે આપ ઇસ કાર્યક્રમ કો કેન્દ્ર મે રખતે હુએ અપને મનખુદાત સે હમે નવાઝે. ઉસ્તાદ હદીસ વ તફસીર જામિયા ઇસ્લામિયા દાબેલ આદરણીય મુફ્તી મહમૂદ સાહેબ.
بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد وعلى آله وصحبه وعلى من تبعهم بإحسان إلى يوم الدين. છેલ્લી મૂંઝવણ થયું કે ગુજરાતીમાં બોલે કે ઉર્દુમાં બોલે. એટલા માટે કે ગુજરાતી માતૃભાષા તો ખરી, લેકિન રાત દિન હમારા એક્સપિરિયન્સ અરબી ઓર ઉર્દુ લેક્ચર કા હૈ. તો ગુજરાતી શુદ્ધ બોલવાની પ્રેક્ટિસ તો કરું છું, પણ તેમાં ઉર્દુ ને અરબિક ના શબ્દો પણ આવી જ જાય છે. બીજી વસ્તુ એ ધ્યાનમાં આવી કે મને એમ કહેવામાં આવ્યું કે તમારા માટે ખુરશી લગાવી છે, ખુરશી પર બેસીને બોલો. તો મારા દિલમાં એ વિચાર આવ્યો કે આખા દેશમાં આજે ખુરશીની લડાઈ હોય તો દેશમાં બાગલા પડાવેલા છે. જે ખુરશી દેશમાં ઝઘડાની લડાઈ કરાવતી હોય એ ખુરશીને આપણે સ્વીકારવી જ છે. પહેલેથી એને છોડો કે ઝઘડાનું નામ જ નહીં આવે. અને બીજી મોટી બીમારી એ હોય છે કે ખુરશી પર બેસવા વાળા ઉભા રહેલા લોકોનો ખ્યાલ જ નથી કરતા. તો આજ બહુત ખુશી કા દિન હૈ. એસે અગર દેખને જાવે તો યહાં પર 25 તારીખ કો ઈદ કા દિન થા. મેં તો મક્કા મેં થા, લેકિન એસા લગતા હૈ કે આજ નરોલી કે અંદર કોઈ નયા ઈદ ઓર તહેવાર કા દિન મનાયા જા રહા હૈ. હમે એસા લગ રહા હૈ. આજ દેશ કો એસી ઈદ કી ઓર એસે તહેવાર કી બહોત જરૂરત હૈ. ઓર દેખીએ, હમારે સ્વામી સીતારામજી હમકો એસે પ્રોગ્રામો મેં મિલતે જુલતે રહેતે હૈ. વહાં સે મક્કા સે મૌલી ઇસ્માઈલ ને મુજે પૂછા કે ખાસ કિસકો ઇન્વાઇટ કરે. મેને કહા હમારે હકીમજી કો કહો કે તુમકો સીતારામજી કે પાસ લે જાવે ઓર જલ્દી સે ઉનકો ઇન્વાઇટ કરો. મેં મક્કા મેં રહેતે હુએ આપકા નામ સજેસ્ટ કિયા થા કે ચૂંકિ દેખ લી આપને તો કિતની અચ્છી બાતે ઇન્હોને હમકો બતલાઈ. જબ યે બાત કર રહે થે જોર કી તો મુજે ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયા કી એક બાત યાદ આઈ. હઝરત ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયા કો કોણ નહીં જાનતા. ઇન્ટરનેશનલ તબલીગ કા મરકઝ હઝરત નિઝામુદ્દીન મરકઝ. ઓર અબ તો નિઝામુદ્દીન કે નામ સે બહોત સારી ટ્રેન ભી ચલતી હૈ. જબ ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયા જિંદા થે તો ઉનકા એક શિષ્ય થિયા, ઉનકા એક મુરીદ ઉનકે લિયે કુછ ગિફ્ટ લેકર આયા, તોહફા લેકર આયા. તો જબ ભેટ લેકર કે આયા તો ભેટ કે અંદર વો કાતર લેકે આયા. તો ખ્વાજા જી ને ઇતના અચ્છા જવાબ દિયા આપને શિષ્ય કો મુરીદ કો કે તુમ મેરે લિયે કાતર ભેટ મે લાયે ઉસકે બજાયે સુઈ તુમ મુરે લિયે હદિયે મે લાતે. ઇસીલિયે કે કાતર જો હૈ વો કાટને કા કામ કરતી હૈ, સુઈ જો હૈ વો જોડને કા કામ કરતી હૈ. ઓર હમ તો જોડ ચાહતે હૈ, હમ તોડ નહીં ચાહતે. ઓર દેખીએ, એજ્યુકેશન કી બાત ભી હમારે સીતારામ જી કર રહે થે. तो आपने सोचा कभी एजुकेशन का शब्द इंग्लिश में लिखो तो उसकी स्पेलिंग के अंदर तीसरे नंबर पर यू आता है, यू फॉर यूनिटी। एजुकेशन शिक्षण जब तुम्हारे जीवन के अंदर आएगा तो यूनिटी और एकता जरूर आएगी उसकी वजह से। इसलिए आज के जमाने की बहुत बड़ी जरूरत है कि एजुकेशन हमारे अंदर आए। कुदरती बात मैं आपको बताऊं, कल जुमेरात को मैं मदीने पाक से चला हूं, तो मैं इत्तेहाद एयरलाइन से आया हूं। और इत्तेहाद का मतलब मालूम है ना, इत्तेहाद एकता को कहते हैं। तो मदीना से बम्बई तक का सफर हमने एकता एयरलाइन के अंदर करके यहाँ पहुँच रहे हैं, ये हमारा पैगाम है कि हमारा मजहब हमको एकता सिखाता है। मैं हमेशा कहता हूँ कि हज का लाइव प्रोग्राम टीवी पर इंटरनेट के ऊपर आता है, नहीं देखा हो तो देखा करो। हज के अंदर 9 तारीख को 10 तारीख को पूरे विश्व में से जगत में से आए हुए मुसलमान एक अरफात के मैदान के अंदर जमा होते हैं हज का फरीजा अदा करने के लिए। 50 लाख हाजी अरफात के मैदान में होते हैं। लेकिन अगर आपने नहीं देखा हो तो आइंदा साल देखने की मैं दिल से दावत देता हूँ, टीवी पर लाइव प्रोग्राम देख लेना। उस 50 लाख हाजी में जहाँ भारतीय हाजी होगा वो तिरंगे झंडे के साथ होगा। आपको वो भारत का हाजी दुनिया भर के 50 लाख हाजी के बीच में ये मैसेज देता है, दुनिया को ये पैगाम देता है कि हम हज करने आए हैं, अपने देश की याद के साथ यहाँ पर हज करने के लिए आए हैं। और वो आपको हिंदुस्तान का तिरंगा झंडा लहराता हुआ नजर आएगा। दोस्तों मैं क्या कहूँ आपको एकता के बारे में, जो कहूँगा रेफरेंस से कहूँगा, जवाबदारी से कहूँगा। 1857 में जिस दिन लाल किले पर से हमारा तिरंगा झंडा उतार दिया गया और यूनियन जैक अंग्रेजों का लहराया गया, वो 1857 के अंदर जिस दिन यूनियन जैक लाल किले पर लहराया है और अंग्रेजों ने उसको लगाया है, उससे पहले मैं बड़े से बड़े इतिहास पढ़ने वालों को लिखने वालों को सवाल करता हूँ कि इस देश के अंदर एक मौका भी ऐसा बतला दो कि 1857 से पहले हिंदू मुस्लिम कौमी फसाद हुआ हो। चैलेंज है अपना, कोई बतला दो। इस देश के अंदर 800 से 1000 बरस तक मुगलों ने, लोधियों ने, अलग अलग मुस्लिम फैमिलीज ने रूलिंग किया है, सरकार चलाई है। 800 से 1000 बरस तक लॉ एंड पावर, सत्ता इन सरकार मुसलमानों की मुट्ठी के अंदर थी, लेकिन उस जमाने के अंदर कभी भी हिंदू मुस्लिम कौमी फसाद नहीं हुआ है। और ये बात मैं नहीं कहता हूँ, मैं रेफरेंस देता हूँ आपको। डॉक्टर बिपिन चंद्र अपना पुस्तक, उनका पुस्तक है फ्रीडम स्ट्रगल, पेज नंबर 43, उसके ऊपर लिखते हैं डॉक्टर बिपिन चंद्र, हिंदू मुस्लिम सिपाही भी एक दूसरे की भावनाओं की कदर करते थे। आगे डॉक्टर बिपिन चंद्र लिखते हैं, मध्य युग यानी 1857 से बहुत पहले, और आगे साफ शब्दों में लिखा डॉक्टर बिपिन चंद्र ने, मध्य युग और 1858 से पहले भारत देश का राजकारण कौमवादी नहीं था। ये लिखने वाले डॉक्टर बिपिन चंद्र है। मैं आपको इस रेफरेंस से बताना चाहता हूँ कि मुस्लिमों की सत्ता के दौर में इस देश के अंदर कभी भी कौमी फसाद नहीं हुआ, और 1857 के बाद जब यहाँ से हमारा तिरंगा झंडा उतार दिया गया, यूनियन जैक लहरा दिया गया, उस दिन से इस देश के अंदर हिंदू मुस्लिम कौमी झगड़े शुरू हुए हैं। इसलिए अंदाजा लगाओ कि ये कौमी झगड़े के बीज डालने वाले अंग्रेज लोग हैं। आज 1947 की 15 अगस्त को हमने अंग्रेजों को देश से निकाला, लेकिन आज जरूरत है इस बात की कि अंग्रेजों ने जो नफरत के बीज लगाए थे उसको हमने आज तक
देश को हम आजाद करा सके, लेकिन अंग्रेजों के लगाए हुए बीज से आज तक हम अपने देश को आजाद नहीं करा सके। ये बहुत बड़ी दुख की बात है। इसलिए जरूरत है इस बात की। और आगे से मैं एक दूसरा रेफरेंस देता हूँ। आज 2 अक्टूबर है,
आज 2 अक्टूबर भी है, तो महात्मा गांधी जी, मैं अभी इनका तारुफ कराऊंगा कि महात्मा गांधी जी को महात्मा गांधी जी किसने बनाया। महात्मा गांधी जी अपने पुस्तक गुजराती नहीं, मारा स्वप्न नु भारत, पेज नंबर 241-242 लिखते हैं गांधी जी, मारी तो खातरी से, महात्मा जी लिखते हैं, मारी तो खातरी से कौमना लीडरों ने मारा शब्द से, मारी तो आ खातरी से कि जहाँ आगे वानों मा लड़वानी चढ़ नथी, त्या आम प्रजा ने लड़वानी के माथा भांगवानी मुद्दल वृत्ति नथी। महात्मा जी पोते लखे थे कि आ देश ना आगे वालों जे लोगों ने आपस में लड़ावशे, बाकी आम प्रजा ने लड़वानी के माथा भांगवानी कोई ने फुर्सत नथी। એટલે સમાજ ના આગેવાનો કોઈ પણ સ્ટેજ ના હોય, તેઓને ખાસ વિનંતી કે આજે 2 ઓક્ટોબરે મહાત્માજી ના શબ્દો હું તમારા કાન સુધી પહોંચાડું છું કે જયારે આગેવાનો રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, માન્ય વસાવા સાહેબ નહીં પહોંચી શક્યા, બાકી તેઓના માધ્યમથી મારે બહુ ઉપર સુધી વાત પહોંચાડવાની હતી કે કોઈ પણ ક્ષેત્રના આગેવાનો હોય, ભલે તે રાજકીય આગેવાનો હોય કે ભલે સામાજિક આગેવાનો હોય, જયારે આગેવાનોના અંદર કોમી એકતા આવશે તો દેશની સમગ્ર પ્રજાના અંદર પણ કોમી એકતાનું કોઈ મિટાવી નહીં શકશે। મહાત્મા ગાંધીજી પોતાનું બીજું પુસ્તક સત્યના પ્રયોગો લખે છે, બહુ જબરદસ્ત વાત લખી છે ગાંધીજીએ, ધ્યાનથી સાંભળવા જેવી। भारत देश ने विश्व न उच्च स्थाने लावो होय, भारत देश ने विश्व न उच्च स्थाने लावो होय तो इस्लाम धर्म न बे महान खलीफा हजरत अबू बकर सिद्दीक, हजरत उमर फारूक रदी अल्लाह ताला अन्हो, तेओए प्रजा साथे करेलो न्याय भरियो व्यवहार નું વાંચન કરે અને તેને અનુસરવામાં આવે તો સમગ્ર ભારતના અંદર કોઈ દુખી રહેશે નહીં। આજે મહાત્માજી લખે અને આપસમાં દરેક ધર્મ અને જાતિના લોકોમાં સદભાવના તેમજ પ્રેમ દયા જોવા મળશે. આ શબ્દો મહાત્મા ગાંધીજીએ લખ્યા છે અને તે જમાનામાં 1937 ના હરિજન ન્યૂઝમાં ગાંધીજીના આ શબ્દો છપાયા હતા અને ત્યારબાદ ગાંધીજીનું આ પુસ્તક સત્યના પ્રયોગોમાં આ શબ્દો ટાંકવામાં આવેલા છે. આગળ તમને શું કહું, આ વર્ષ તમે જાણો છો ગાંધીજીના ભારત પરત ફરવાના આજે 100 વર્ષ પૂરા થાય છે. ગાંધીજી 1915 આફ્રિકાથી ભારત પર પરત આવેલા. મહાત્મા ગાંધીજી, મને માફ કરજો, ઇતિહાસનો વિદ્યાર્થી છું એટલે બે ચાર વાતો તમારે કેવી જ પડશે ઇતિહાસની. મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કોણ? પોરબંદર એટલે આપણા ગુજરાત રાજ્યનો એક છે, ત્યાં જન્મેલા એક વ્યક્તિ. 1888 ઇંગ્લેન્ડ ગયા ગાંધીજી અને 1891 બેરિસ્ટર બન્યા. ત્યાર પછી ભારત આવીને વકીલાત બી કરી, પછી આફ્રિકા ગયા. આફ્રિકામાં 22 વર્ષ ગાંધીજી રહ્યા. 1915 ભારત આવ્યા. 1915 ભારત પરત આવવા સુધી અને ત્યાર પછીના બીજા 5 વર્ષ 1920 સુધી સમગ્ર લોગો એવનને એક વકીલ, એક બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીના નામે જ ઓળખતા હતા. કોઈ પાસે કોઈ પુસ્તક કે કોઈ લેખ કે કોઈ પેપરનું કટિંગ હોય તો મને બતાવે 1920 પહેલાનું, કે જેમાં એઓને મહાત્મા ગાંધીજીનો શબ્દ સાથે લખવામાં આવ્યા હોય. 1920 પહેલા 1920 એક ઘટના બની. એ શું ઘટના બની? હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલેહ, જેઓએ ભારત દેશની આઝાદીમાં મહાન કુરબાનીઓ આપેલી છે ને, બહુ મોડે મોડે અત્યારે ભારત સરકારે એમની યાદમાં ટિકિટ પણ બહાર પાડી છે. હું તે તમારા માટે જોવા માટે લાવીએ છું. અત્યારે બહુ વર્ષો પછી આપણી સરકારે હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલેહ અને તેઓની રેશમી રૂમાલ ચરવડની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી. એવા શેખુલ હિંદ કે જેઓને અંગ્રેજોએ માલ્ટા યુરોપમાં એક ટાપુ છે ત્યાં જેલમાં બંધ કરેલા હતા. 3 વર્ષ અને 7 મહિના માલ્ટાની જેલમાં રહ્યા બાદ હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલેહ જેલથી છૂટીને આવ્યા. જ્યારે એઓ ભારત પહોંચ્યા તો ભારત પહોંચવાની સાથે બોમ્બેમાં 8 જૂન 1920 ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એક ભવ્ય સ્વાગત ફંક્શન કર્યું અને તેમાં હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી અને તેઓના શિષ્ય હઝરત શેખુલ ઇસ્લામ મૌલાના સૈયદ હુસેન અહમદ મદની એ દેવના માનમાં બોમ્બેમાં એક ફંક્શન કરવામાં આવ્યું. તે ફંક્શન ના અંદર હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલેહ કહ્યું કે આઝાદીની લડાઈ માટે આપણને એકતાની જરૂરત છે, કે હિન્દુ મુસ્લિમો બધા એક થઈને આઝાદીની લડતને આગળ ચલાવીએ તો આઝાદી પ્રાપ્ત કરવી આપણા માટે સરળ બની જશે. તો કે તેના માટે કોઈ લીડર જોઈએ? તો હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલેહ કી કબર પર કરોડો રહમતે નાઝિલ હો ખુદા કી. હઝરત શેખુલ હિંદ ના શબ્દો હતા કે અત્યારે મારા સામે ઘણા બધા હિન્દુઓમાંના લીડરો છે, તો મારું દિલ એવું કહે છે કે પેલા જે આફ્રિકાથી રિટર્ન પરત આવેલા બેરિસ્ટર સાહેબ છે મોહનદાસ કરમચંદ ગાંધી, એઓને આપણે લીડર બનાવીએ અને એઓને આગળ કરીને સાથે રાખીને આપણે સ્વતંત્રતાની ચળવળ ચલાવીએ. તો બધા લોકોએ હઝરતનો આ ઠરાવ માન્ય રાખ્યો. મૌલાના અબ્દુલ બારી ફિરંગી મહલ્લી રહમતુલ્લાહે મહાત્માનો શબ્દ આપ્યો કેઓના નામ સાથે મહાત્માનો શબ્દ લગાવવામાં આવે, મહાત્માનો શબ્દ આપનાર એક મુસ્લિમ મૌલવી મૌલાના અબ્દુલ બારી ફિરંગી મહલ્લી રહમતુલ્લાહ અલે હતા, તેઓ એઓના નામના સાથે મહાત્માનો શબ્દ લગાવ્યો. આગળની વાત સાંભળો, ગાંધી ટોપી જીને આપણે કહીએ ને, જે આશ્રમમાં જઈને આપણે લાવીએ, અને જે એક માન વાચક એક ટોપી કહેવાય ગાંધી ટોપી. તમે જિંદગીમાં કોઈ દિવસ જોયું? અત્યારે સ્વામીજી કહેતા હતા કે ગાંધીજીએ કોઈ દિવસ માથા પર ટોપી પહેરેલી જોઈ તમે કોઈ દિવસ? નથી જોઈ. પણ તે ટોપીને આપણે બધા ગાંધી કેપતા માટે જે કોઈ દિવસ વિચાર્યો આ સવાલ થયું હતું કે 1920 ના અંદર આ ઠરાવ પછી 1921 માં 22 ડિસેમ્બરમાં અમદાવાદમાં એક ભવ્ય હિન્દુ મુસ્લિમ એકતાનો એક ફંક્શન, એક જલસો, આવો પ્રોગ્રામ છે. તેના અંદર માલકાની જેલથી પરત આવેલા મૌલાના ઉજ્જૈન ગુલ, જેઓ શેખુલ હિંદના સાથે જેલમાં હતા, તેઓ પણ તે જલસામાં આવ્યા. અને આવવા બાદ તે જલસામાં હકીમ અજમલ ખાન, કે જેઓ સ્વતંત્ર સેનાની, હકીમ અજમલ ખાનના માથાના ઉપર એક ટોપી રહેતી હતી, તે ટોપી હકીમ અજમલ ખાને કાઢી અને ગાંધીજીના માથાના ઉપર મૂકી અને એમ કહ્યું કે આજથી તમે દેશના મહાત્મા ગાંધીજી કહેવાશો. એ ટોપી જેને આપણે આજે ગાંધી ટોપી કહીએ છીએ, એ તો હકીકતમાં હકીમ અજમલ ખાનની ટોપી હતી. હકીમ અજમલ ખાને એ ટોપી કાઢીને મહાત્મા ગાંધીજીના માથા પર પહેરાવી કે તમે આજથી અમારા લીડર છો. એ ટોપી પહેરનાર નથી, એક મુસ્લિમ હકીમ અજમલ ખાન હતા. દોસ્ત તમને શું વાતો બતાવો, રેશમી રૂમાલ ચરવડ જે 40 વર્ષ સુધી અંગ્રેજોના વિરુદ્ધ લડવામાં આવી, એ ચળવળના અંતર્ગત એ ટિકિટનું વિમોચન ભારતના આપણા આજના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાહેબે કરેલું. હું તે ફંક્શનમાં હાજર હતો દિલ્હીના અંદર. તો 1901 ચળવળના અંતર્ગત 1 ડિસેમ્બર 1915 ના અફઘાનિસ્તાનમાં આઝાદ ભારત સરકારની સ્થાપના કરવામાં આવી. વિચાર ધ્યાનજી, હું શું કહી રહ્યો છું, રેશમી રૂમાલ ચળવળના અંતર્ગત 1 ડિસેમ્બર 1915 ના અફઘાનિસ્તાનમાં કાબુલ શહેરમાં આઝાદ ભારત સરકારની સ્થાપના કરવામાં આવી. હવે વિચારજો કે અફઘાનિસ્તાન જ્યાં બહુમતી મુસ્લિમોની હોય અને ત્યાં આઝાદ ભારત સરકારની સ્થાપના કરવામાં આવે, અને સ્થાપના કરનારા મુસ્લિમો હોય, અને તેના અંદર પહેલા વડાપ્રધાન બનાવવામાં આવ્યા રાજા મોહિન્દર પ્રતાપને. વિચારવા જેવી, કોમી એકતા જેવી વાત છે કે અફઘાનિસ્તાનના અંદર આઝાદ ભારત સરકારની સ્થાપના થાય અને મુસ્લિમો સ્થાપના કરે અને તેના વડાપ્રધાન ભારતના રાજા મોહિન્દર પ્રતાપને બનાવવામાં આવે, એ તો કેવી કોમી એકતા કહેવાય, એ વિચારવા જેવી વાત છે. અને એ વાત હું તમને કહીશ દોસ્તો, કોમી એકતા કી તાકત સે હમને ભારત કો આઝાદ કરાયા હૈ. મેરે એ શબ્દ દિલ પે લિખ લેના, કોમી એકતા કી તાકત સે હમને અંગ્રેજો સે હમારે દેશ કો આઝાદ કરાયા હૈ. આગે કે મેરે શબ્દ સોને કે હુરૂફ સે લિખ લો, અગર કોમી એકતા હમારે અંદર આ ગઈ તો આને વાલે દેશ 10 સાલ કે અંદર ભારત દુનિયા કી મહાસત્તા હોગા. જબ કોઈ આગ લગાતા હૈ, કિસી દુકાન કો જલાતા હૈ, કોઈ આદમી કિસી ઘર કો જલાતા હૈ, કિસી ઇન્સાન કો જલાતા હૈ, તો જબ ઉસકો આગ લગતી હૈ ના, તો પોલીસ રિપોર્ટ લિખતી હૈ, ઉનકો લિખના હી પડેગા, ઉનકી જવાબદારી હૈ, વો રિપોર્ટ લખેગી કે મુસ્લિમ નો ઘર બાળવામાં આવ્યો, અથવા કોઈ મુસ્લિમ ની હત્યા કરીને તેને સળગાવી દેવામાં આવ્યો. મારું દિલ શું કહેશે તે વખતે? મારું દિલ એમ કે રડતું હોય છે કે એક દુકાન બળી ગઈ, કે કોઈનું ખેતર સળગી ગયું, એ કોઈ મુસ્લિમ ને નથી સળગેલું, એ મારા ભારત દેશની એક દુકાન બળી ગઈ, મારા ભારત દેશની ખેતીને બરબાદ કરી નાખવામાં આવ્યું. કે મુસલમાન નું નુકસાન નથી, તે નુકસાન ભારત દેશે વેચવાનું ને ભોગવવાનું છે. તે સળગાવનારો મુસલમાન ને નુકસાન નથી કરતો, તે ભારત દેશ ને નુકસાન કરે છે. એટલે વિચારજો સળગાવતા પહેલા કે હું મારા ભારત દેશ ને નુકસાન કરવા જઈ રહેલો છું, મારા ભારત દેશ ની પ્રોપર્ટી ને હું આગ લગાવું છું. દોસ્તો શું કહું તમને, કોમી એકતાના બાબતે આપણા પૈગંબર હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માનીય ડીવાયએસપી એક્સ રિટાયર ખારા સાહેબ અત્યારે કહેતા હતા ને કે આપણે કુરાન નથી પડેલું. હું મુસ્લિમોને કહું છું, તમે આપણા નબી ની સીરત બી નથી પડેલો. આજે થોડા દિવસ પહેલા 15 ઓગસ્ટ ગઈ તો અમે કડોદ ના અંદર વરસાદ હોવાના લઈને મસ્જિદમાં પ્રોગ્રામ કર્યો સ્વતંત્રતાનો. તો અમુક મુસ્લિમો કેવા લઈ ગયા કે સ્વતંત્રતાનો પ્રોગ્રામ મસ્જિદમાં કરવાનો. તો મેને ઉનકો કહા કે મુસલમાનો તુમને આજ તક અપને નબી કો હી નહીં સમજા હૈ, ખુદા તુમકો બાર બાર મદીને પાક લે જાવે. મેં તો કલ અલહમદુલિલ્લા મદીના સે આયા હું. ખુદા તુમકો બાર બાર મદીના લે જાય, મદીના કી નબી કી મસ્જિદ મેં, મસ્જિદ નબવી મેં જો 8 સુતુન 8 પિલર થાંભલા જે બરકંત વંશ માનવામાં આવે છે, શુભ માનવામાં આવે છે, તેમાં એક થાંભલો છે તેના ઉપર લખવામાં આવેલું છે અરબી ના અંદર ઉસ્તવાનતુલ વુફુદ. આજે પણ લખેલું છે, એનો મિનિંગ એ થાય છે કે અલ્લાહના નબી અંતિમ ઇસ્દુત હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે જ્યારે પણ કોઈ બીજા ધર્મના લોકો મળવા માટે આવતા, ઇસ્લામ સમજવા માટે આવતા, તો અલ્લાહના નબી તેઓને મસ્જિદના અંદર થોભાવતા અને મસ્જિદના અંદર રાખતા. હું મુફતી પણ છું, કોઈ વાત કહેવા તો બિન જવાબદારીથી નહીં કહેવા, પૂરી જવાબદારીથી કહેવા. મુસ્લિમ નોન મુસ્લિમ જેટલા પણ આવતા અલ્લાહના નબી તેઓને મસ્જિદમાં થોભાવતા. અને હદ થઈ ગઈ તે વખતે કે જયારે એક વેળા ક્રિશ્ચન લોકોનું એક ડેપ્યુટેશન, એક પ્રતિનિધિ મંડળ અસરના સમયે, સાંજના સમયે નબીની મસ્જિદમાં આવ્યું અને તે લોકોએ એમ કહ્યું કે અમારે અમારી પદ્ધતિ મુજબ અમારી ધાર્મિક બંદગી કરવી છે, અલ્લાહના નબીએ તે લોકોને મસ્જિદે નબવીમાં કરવાની છૂટ આપી હતી. હમને આજ તક હમારે દીન કો નહીં સમજા હૈ કે ઇસ્લામ ક્યા ચીજ હૈ. જરૂરત હૈ કે હમ અપને ઇસ્લામ કો પહેલે સમજે. હઝરત મેં આપકો ક્યા કહું, હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલે જિંદગી કે આખરી દિનો મેં યે કહે કર કે ગયે, ઇસ દેશ કે રહેને વાલી તમામ કોમો કે અંદર કોમી એકતા કો મેં બહોત જરૂરી સમજતા હું, કે ઇસ દેશ કી રહેને વાલી કોમો કે અંદર કોમી ઇત્તેહાદ હો, કોમી એકતા હો. ઓર કોમી એકતા કા મતલબ ભી સમજા કરકે ગયે, બહોત અચ્છી બાત કહી અદરેશ કોલિન ને. ફરમાયા ધાર્મિક બાબતોના અંદર કોઈએ કોઈના ધર્મમાં દખલગીરી નહીં કરવી. ધર્મ દરેક પોતપોતાનો પાળે, ધાર્મિક બાબતમાં કોઈએ કોઈના ધર્મમાં દખલગીરી નહીં કરેલી. અને વેપાર, વાણિજ્ય, એજ્યુકેશન, શિક્ષણ, સામાજિક બાબતોમાં કોઈ પણ એવું કામ નહીં કરવું કે જેનાથી અન્ય કોમની લાગણી દુભાય અને બીજાને દુઃખ થાય, એવું કોઈ પણ કામ કોઈએ નહીં કરવું. હઝરત શેખુલ હિંદ રહમતુલ્લાહ અલેના શબ્દો હતા જિંદગીની છેલ્લી ઘડીના. ભાઈએ તમને શું કહું, હું તો મુસલમાન નવજવાનોને એવું નથી કે આજે હિન્દુઓ સાથે આપણે બેઠેલા છે, હિન્દુ મુસ્લિમ બધા દેશવાસી થઈને બેઠેલા છે તો હું આવી વાત કરું. મારા જેટલા બી બયાનો મસ્જિદમાં બી થાય છે, એક જ ઇન્ટરનેટના ઉપર છે. સાંભળો, હું તો મુસ્લિમોને પણ કહું છું ને અપન કહું છું, મુસલમાનો જીતની તુમ અપની બહુ બેટી ઓર બહેનો કી ઇજ્જત કી હિફાજત કરતે હો, હે મુસલમાનો જીતની અપની બહેન બહુ બેટી કી ઇજ્જત કી હિફાજત કરતે હો, ઇસ દેશ મેં રહેને વાલી તમામ ધર્મ કી બહેન બીવી બેટી ઇજ્જત કી હિફાજત કરો. જિસ દિન મેં પેપર મેં પઢતા હું કે કોઈ મુસલમાન લડકા કિસી હિન્દુ લડકી કો લેકે ભાગ ગયા, خدا پاک کی قسم میرا دل دکھتا ہے, میں روتا ہوں کہ اس کی نحوست سے کرمنل رائٹس ہو جاتے ہیں, ہندو مسلم فساد ہو جاتے ہیں اور غریبوں کے مکان جلتے ہیں, غریبوں کی دکانیں لٹتی ہیں. سوامی جی کہہ رہے تھے, آپ نہیں سن رہے تھے, وہ بیچارہ صبح سے شام تک محنت کر کے ایک چھپر بناتا ہے اور اس چھپر کو تمہارے دو پھٹاکڑے کی وجہ سے آگ لگ جاتی ہے. یہ انسان دیش دروہی کہلانے کے قابل ہے. میرے بھائیو, ہم کو کبھی ہمارا مذہب یہ تعلیم نہیں دیتا کہ ہم اس طرح کی کوئی حرکت کرے کہ جس کی وجہ سے اس طرح امن شانتی اور اطمینان کے اندر کسی طرح کی بھی جو ہے کوئی بات پیش آئے. اور ایک بات میں آپ کو کہوں, مولانا آزاد نے کہی تھی, بھارت دیش کے پہلے شکشن منتری مولانا ابو الکلام آزاد, اور دیش کو بہت خوش نصیب ہوئی دوسرے ابو الکلام بھی ملے میسائل مین. پہلے ابو الکلام آزاد دیش کے پہلے شکشن منتری بنے, دوسرے ابو الکلام دیش کے میسائل مین بنے, اور جس دن وہ دنیا سے گئے ہیں نا تو لوگوں نے ان کو شردھانجلی دی. میں نے کہا کہ ان کو شردھانجلی اس بات کی دو کہ جس نے دیش کو میسائل دی وہ انسان دنیا سے چلا گیا, میسائل مین چلا گیا. عبد الکلام نے یہ نہیں سوچا کہ میں مسلمان ہوں اور میں بھارت دیش کے لیے میسائل بنا رہا ہوں. اس نے کہا کہ یہ میرا وطن ہے, میں اپنے وطن کی رکشا کے خاطر میں میسائل بنا رہا ہوں. آج میں اس کو سلام کرتا ہوں. مولانا ابو الکلام آزاد نے ایک مرتبہ کہا تھا, بہت بڑی بات کہی تھی آزادی سے پہلے, جن دنوں میں آزادی کے آخری دن تھے, مولانا آزاد نے دلی کی ایک تقریر میں کہا کہ اگر آسمان سے کوئی فرشتہ آئے, الفاظ سنو مولانا آزاد کے, آسمان سے کوئی فرشتہ آئے اور وہ قطب مینار کے اوپر کھڑا رہے رہے اور قطب مینار پر کھڑے رہ کر کے یہ اذان دے رہے کہ ہم بھارت دیش کو آزادی دلانے کے لیے آئے ہیں, آسمان سے خدا کے یہاں سے فیصلہ لے کر آئے بھارت دیش کو آزادی دینے کے لیے, لیکن ایک شرط رہے گی کہ ہندو مسلم دونوں قوموں کے بھاگلے پار دیے جائے, ہندو الگ مسلمان الگ, بس اسی شرط پر ہم آزادی دیں گے. تو مولانا آزاد کے یہ شبد تھے کہ ہم اس آسمان کے فرشتے کو کہیں گے تو واپس چلا جا, ہم کو ایسی آزادی کی کوئی ضرورت نہیں ہے. اور یاد رکھیے, جب کارگل کا پرابلم کھڑا ہوا تھا تو ہمارے یہاں بارڈولی میں سوراج آشرم ہے, اس میں 5000 کی ریلی نکلی تھی, تو میں نے اس کارگل کی ریلی کے اندر کہا, مجھے لوگ لے گئے پکڑ کے ہمارے یہاں ہمارے متر لوگ سوراج آشرم میں, میں نے کہا واجپئی جی کی سرکار تھی, میں نے کہا واجپئی جی کو میرا ایک پیغام لکھی ہے کہ ذریعے پہنچا دو, کہ میرا پیغام یہ ہے کہ کارگل تو بہت چھوٹا سا مسئلہ ہے, وہ تو اپنی آرمی بہت جلدی وہ تو حل کر لے گی اور لے لے گی. میں تو واجپئی جی سے یہ پیغام دینا چاہتا تھا کہ آرمی کو کہو کہ کارگل کو لینے کے بعد واپس جو ہے بیرک میں نہیں آوے, آرمی کو کہو کہ آگے بڑھو, میں دیکھنا چاہتا ہوں 13 اگست 1947 کو جو بھارت کا نقشہ تھا وہ مجھے دیکھنا ہے. 13 اگست 1947 کو جو بھارت کا نقشہ تھا وہ مجھے دیکھنا ہے. اس لیے میں کہتا ہوں کہ 14 اگست کو پاکستان بنا, 15 اگست کو بھارت آزاد ہوا, اور 13 اگست کو جو بھارت دیش کا اکھنڈ نقشہ تھا وہ دیکھنے کی میری تمنا اور آرزو ہے. میرے بھائیو, لوگ ہم کو کہتے ہیں کہ بھارتیہ مسلمان یہ وہ, سوامی جی کہہ رہے تھے نا کہ یہاں جاوے وہاں جاوے ان کو کہو کہ ہم تو یہیں پیدا ہوئے یہیں مریں گے, تو میں اس پر ایک بات کہا کرتا ہوں, کوئی برا نہ مانے, سب مل جل کے محبت کرنے بیٹھے ہیں, کوئی برا نہ لگائے, ہم جو ہے نا بھارتیہ مسلمان وہ 22 چوائس بھارتیہ ہے اور دوسرے لوگ 22 چانس بھارتیہ ہے. دھیان سے سن لو, بہت ذمہ داری سے کہہ رہا ہوں, ہم بھارتیہ مسلمان 22 چوائس بھارتیہ مسلمان ہیں اور دوسرے لوگ 22 چانس بھارتیہ ہے. ابھی میں آپ کو ڈیٹیل سمجھا رہا ہوں کیسے. 1947 کے اندر بھارت دیش کے دو ٹکڑے ہوئے, بہت دکھد گھٹنا ہوئی اور میرے بدن میں وہ خون گھوم رہا ہے کہ میرے باپ نے میرے دادا نے بھارت دیش کے بھاگلے کے ویروھ کیے تھے. سوتنتر سینانی شیخ الاسلام مولانا حسین احمد مدنی جب دیش میں جا جا کر لوگوں کو کہتے تھے پاکستان نہیں چاہیے نہیں چاہیے نہیں چاہیے, تو حضرت مدنی کی تھیلی اٹھانے والے میرے مرحوم والد مرحوم تھے. میں اس باپ کا بیٹا ہوتا ہوں. ہم نے پاکستان کے بھاگلے کے ویروھ کیے تھے. میں آپ کو کہوں کہ جس وقت حضرت مدنی جا جا کر کے بھارت کے بھاگلے کا ویروھ کر رہے تھے, اور پھر بھی دکھد بات ہوئی کہ بھارت دیش کے بھاگلے ہو گئے, تو اس دن کیا بات تھی کہ مسلمانوں کو کہو پاکستان جاؤ, یہی تو آواز لگ رہی تھی پورے دیش میں, تمہارے لیے پاکستان بنا دیا, تم پاکستان جاؤ. چوائس تھی ہمارے سامنے کہ پاکستان جاوے کہ انڈیا میں رہے. الحمدللہ ہم لوگوں نے کہا ہم پاکستان نہیں جائیں گے, ہم بھارت دیش میں رہیں گے. ہم 22-24 بھارتی مسلمان ہیں اور دوسرے لوگ 22-24 مسلمان ہیں. میں لندن جاتا رہتا ہوں تو لندن میں کوئی نور ہیرا رکھا ہوا ہے, ساری دنیا دیکھتی ہے, اور ابھی اپنی سرکار نے اس کو لانے کی کوشش بھی کی تو کوئی نور ہیرا تو کہاں سے کہا بھارت دیش سے چوری کر کے لندن لے گئے اور لندن لے جا کے رکھ دیا. میرا چیلنج ہے کوئی آدمی مجھے بتا دے کہ انگریزوں نے 1857 سے لے کر 1947 تک بھارت دیش میں راج کیا, لوٹ لوٹ کے بھارت دیش کو ختم کیا, کوہی نور بھی لندن لے جا کر رکھ دیا, یہ 100 سال میں کیا, لیکن 1000 برس تک ہندوستان کے اندر مسلمانوں کی سرکار رہی. لودھی ہو, تغلق ہو, اخیر میں مغل ہو, کوئی بھی ہے ایک نمونہ ایک داخلہ بھی کہ یہاں سے چھوٹا سا ہیرا بھی لے جا کر ہم نے مکہ مدینہ میں چھپا کے رکھ دیا ہو؟ ہے کوئی اس کا نمونہ کہ یہاں سے کچھ چوری کر کے مکہ مدینہ لے جا کر کے ہم نے رکھ دیا ہو؟ بلکہ ہم نے تو وشو میں جو 7 عجائب ہے, بھارت دیش کا نام ہم نے بلند کیا کہ تاج محل بنا کر ہم نے اسی دیش کو چمکایا ہے. ہم نے اس دیش کو اپنی کرم بھومی کریا بھومی ساری بھومی بنا ڈالی. ہم تو مر کے بھی دفن یہیں پر ہوتے ہیں, یہیں دفن ہوتے ہیں اور دیش کی مٹی کے اندر ہم مل جاتے ہیں. دوستو میں آپ کو کیا کیا حقیقت بتاؤں, آخر میں ایک بات کہوں گا. آج واقعتاً بہت بڑا خوشی کا دن ہے نرولی کے اندر کہ آپ لوگوں نے قومی ایکتا کے نام کے اوپر جو ہے اتنا اچھا یہ پروگرام آپ لوگوں نے بنایا. میں یہاں کے نوجوانوں کو بھی مبارکباد دیتا ہوں. سوامی ہمارے لکشمن جی آئے ہیں, ان کو بھی شکریہ ادا کرتا ہوں, اور جتنے بھی ہمارے بھارتیہ بھائی چاہے وہ ہندو ہو مسلمان, ہمارے سب بھارتیہ بھائی سب کو میں مبارکباد دیتا ہوں. اور وساوا جی آتے تو مجھے ان کو کان میں ایک بات ڈالنی تھی کیونکہ وہ اسپیکر بن کر ودھان سبھا میں بیٹھتے ہیں, تو میری یہ بات راشٹر میڈیا والے ان تک پہنچا گئے. میں ان کو یہ کہنا چاہتا تھا کہ ہمارے سواگت کے لیے پھولدانی لائی گئی, ہمارے سواگت میں یہ پھولدانی لائی گئی. اپنے پھولدانی میں کہ ڈفرنٹ ڈفرنٹ الگ الگ پرکار کے پھول رکھے ہوئے ہیں, اس میں کوئی لال ہے, کوئی پیلا ہے, کوئی سفید ہے, کوئی گرین رکھا ہے, الگ 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 پھول کو سجا کر کتنی اچھی پھولدانی بنائی گئی. اب یہ پھولدانی کے اندر یہ نرولی والے بےچارے بھول کرتے, اور ایکاک پھول اندر کرمایا ہوا ہوتا, سوکھا ہوا ہوتا, تو یہ جتنے مہانوبھاؤ یہاں آتے وہ بےچارے بولتے تو نہیں, مہانوبھاؤ ایسے نہیں بن جاتے, بہت سہن کر کے بنتے ہیں, تو یہ مہانوبھاؤ بولتے نا نہیں, لیکن دل میں یہ کہتے کہ نرولی والوں سے بےچاروں سے بھول ہو گئی بہت بڑی کہ کرمایا ہوا پھول بھی اندر انہوں نے پھولدانی میں رکھ دیا تھا. ذرا پھولدانی اچھی نہیں لگی اور ہمارا انسلٹ ہو گیا. یہ بولتے تو نہیں لیکن دل میں دکھ ہوتا. میرے بھائی یہی میرا پیغام ہے, جو آج کا پیغام ہے اتنے بڑے پروگرام کا, کہ ہمارا بھارت دیش ایک پھولدانی جیسا خوبصورت دیش ہے, پھولدانی جیسا خوبصورت دیش ہے. اور اس میں جتنی قوم ہے, مسلمان ہو, ہندو ہو, سکھ ہو, عیسائی ہو, بدھ ہو, کوئی بھی قوم ہو, وہ اس پھولدانی کے پھول کی طرح ہے, اور ہر ایک کا وکاس
उसी में देश का विकास है। और अगर एक कौम भी उसके अंदर कर्मा गई, मुरझा गई, उसको प्रीप्लान से या भूल के पीछे रखा गया, तो हमारी ये फूलदानी पूरी दुनिया के अंदर बदनाम होगी कि भारत देश जो है कैसा देश है। इसीलिए पूरी दुनिया में अगर भारत देश की सही खुशबू और सही जीनत अगर पहुंचानी है, तो इस फूलदानी में जितने फूल जितनी कौम है, हर एक कौम के लोगों को प्रगति के रास्ते में, तरक्की के रास्ते में आगे बढ़ाना होगा पूरी दयानतदारी इंसाफ के साथ, तो पूरी दुनिया को हम कह सकेंगे सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। सब कह सकेंगे सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं उसकी वो गुलशिता हमारा। आओ दिल से दिल मिलाओ और मिल मिल के नफरतों को दूर करो। आज के दौर में मुसलमान सिर्फ मस्जिद में रहे, हिंदू भाई सिर्फ मंदिर में रहे, इससे काम नहीं चलेगा। इस तरह आओ मिलो झुलो बैठो, एक दूसरे को समझो और मिसअंडरस्टैंडिंग दूर करो, गलत फहमी दूर करो और समझ के रहो। उसी में हमारे भारत देश की प्रगति है, इसी में भारत देश की तरक्की है। अगर ये चीज आ गई, आने वाले 10 सालों के अंदर भारत दुनिया की इंशाल्लाह महासत्ता होगा। वाखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन।
शुक्रिया, जज़ाकअल्लाह हजरत मौलाना मुफ्ती महमूद साहब, आपने इतिहास की रोशनी में कौमी एकता की कई मिसालें हमारे सामने रखी। हम ये संकल्प करते हैं कि हम उसको अपने जीवन में उतारने की और अमल में रखने की कोशिश करेंगे।